તારીખ 1/5/1993 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન પાના નંબર 2 અને 3 સળંગ પ્રવચન નંબર 183
એમ થયું કે દુઃખ થાય છે, જીવને ક્લેશ થાય છે, અને એ ક્લેશ થવાનું મૂળ કારણ મોહ છે. જીવમાં મોહની પણ પરિસ્થિતિ અફીણના વ્યસન જેવી છે, એટલે અનિવાર્યપણે જીવને વારંવાર દુઃખ ભોગવવાના, દુઃખ થવાના પરિણામ થઈ આવે છે. પોતે દુઃખી થાય એવા પરિણામ પોતાને કરવા પડે છે. ખબર પડે કે અફીણ ખાવાથી દુઃખ છે, નુકસાન છે, તો પણ મોહ એક એવી પરિસ્થિતિ છે. એ મોહને મટાડવા માટે શું કરવું એનું બહુ સંક્ષેપમાં પ્રયોગાત્મક વિધિની એક વાત અહીંયા દીપચંદજી સાહેબ કરે છે. તેને મટાડવાને માટે છેલ્લી 3 લીટી, તેને એ મોહને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. પ્રજ્ઞા છીણી એટલે શું? પહેલું એટલું વિચારી જોઈએ. પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાનની પર્યાય. પ્રજ્ઞા એટલે જ્ઞાન, છીણી એટલે તીક્ષ્ણ. પણ અહીંયા ભાવાત્મક પાસું હોવાથી અથવા આ કાર્ય ભાવોમાં કરવાનું હોવાથી, ભાવના ક્ષેત્રમાં કાર્ય કરવાનું છે, એટલે અહીંયા તીક્ષ્ણતા છે એ સૂક્ષ્મતા અને નિર્મળતા સાથે. જે મુમુક્ષુ જીવને આત્મહિતની ભાવના તીવ્ર થવાને લીધે, એટલા માટે આગળ એ વાત આવશે, આત્મહિતની ભાવના તીવ્ર હોવાને લીધે એ શું કરે છે કે પોતાના જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ ભાવના વડે જ્ઞાન આપોઆપ તીવ્ર અને સૂક્ષ્મ થાય છે, તીક્ષ્ણ અને સૂક્ષ્મ થાય છે. તો એ જ્ઞાનને અહીંયા પ્રજ્ઞા છીણી કહે છે. એ જ્ઞાન શું કામ કરે કે આત્મા એટલે પોતે, આત્મા એટલે કોણ કે આત્મા એટલે પોતે, જ્ઞાન સ્વરૂપે આત્મા પોતે, જ્ઞાનમય આત્મા પોતે. અને જેની સાથે એ જ્ઞાન વડે પોતાપણું થાય છે એવું કોઈ પદાર્થ કે એ પદાર્થ સંબંધિત ભાવ, બધું પર છે, એ બે વચ્ચે એ જ્ઞાનને પ્રવેશ કરે કે આમાં જ્ઞાન અને જ્ઞાન સિવાય બીજું શું છે. આત્મા એટલે હું જ્ઞાન, હું તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ લેવું. પણ આ સિવાય બીજું જે કાંઈ છે એ મારા જ્ઞાનથી પર છે, જ્ઞાનમાં એ જણાવા લાયક જ્ઞેય છે. તો એ બંને વચ્ચે જે જ્ઞાન જુદું પાડે એવો એ જ્ઞાનનો પર્યાય આત્મહિતના કારણે ઉત્પન્ન થાય. એ સિવાય આત્મહિતનું લક્ષ્ય ન હોય તો ઉત્પન્ન ન થાય. એટલે કે પહેલું જે લક્ષ્ય બંધાય છે એ લક્ષ્ય અહીંયા ભેદ જ્ઞાન કરવાના પ્રયોગમાં એને કામમાં આવે છે. આત્માર્થી જીવ ક્યારે કે આત્મહિતના લક્ષ્ય એને જે કાંઈ કરવું છે તે આત્મહિતના લક્ષ્ય કરવું છે. આત્મહિતનું લક્ષ્ય એને સ્વલક્ષ્ય કહે છે અહીંયા આ ભૂમિકામાં. તો એને જે કાંઈ કરવું છે એને આત્મહિતના લક્ષ્ય કરવું છે. 23મા વર્ષમાં ઉપાડું દેવનો એક પત્ર છે, એમાં એવી વાત કરે છે, ખાવું છે તો આત્માર્થે, નથી ખાવું તો પણ આત્માર્થે, રડવું છે તો આત્માર્થે અને નથી રડવું એટલે નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે અને મૌન રહેવું છે તો પણ આત્માર્થે, કેટલા બોલ લીધા છે. એનો સંક્ષેપ એ છે કે જે કાંઈ કરવું છે તે આત્માર્થે જ કરવું છે, આવું જો લક્ષ્ય ન હોય તો આ જીવને આત્મહિત થવાની કોઈ પરિસ્થિતિ નથી. પછી અહિતમાં ગમે તે થાય પણ હિત થવાની પરિસ્થિતિ નથી. અને એમ આનું નામ આત્માર્થિતા છે. અને આ આત્માર્થિત પણ એ જ મુખ્ય વાત છે મોક્ષની પ્રથમ ભૂમિકાની. એવા જીવને એના જ્ઞાનમાં સૂક્ષ્મતા તીક્ષ્ણતા આવે છે. અને જ્ઞાન તે હું એ સિવાય હું નહીં એમ બે જુદું પાડવામાં એ જ જ્ઞાન કામ કરે છે. જે જ્ઞાન તીક્ષ્ણ જીવ છે તે એને અહીંયા પ્રજ્ઞાશીલ કહીએ
છીએ. ખાવું છે તો આત્મા માટે, રડવું છે તો આત્મા માટે, નિવૃત્તિ છે તો આત્મા માટે, આવું લખતો બંધાણું નથી
તો ગડબડ થશે. જો એવું લક્ષણ નહીં બંધાણું હોય તો આત્માર્થિતા ઉત્પન્ન નહીં થાય. જ્યાં આત્માર્થિતા જ ઉત્પન્ન થઈ નથી ત્યાં જે કાંઈ કરે છે તે આત્માર્થિતાથી વિરુદ્ધ કરે છે. હવે કેવી રીતે લાભ થવાનો હતો આત્મા, આત્માનું પ્રયોજન કેવી રીતે સિદ્ધ થવાનું હતું, આગળ વધતા
સત્સંગ મેં આતા હૈ વો ભી વિરુદ્ધ કરતા હૈ.
કુછ ભી કરે, સત્સંગ મેં આવે, શાસ્ત્ર પઢે, શાસ્ત્ર સુને, ચર્ચા કરે, ચિંતન કરે, મનન કરે, કુછ ભી કરે, પૂજા ભક્તિ કરે, દાનાદિ સમર્પણ કરે, યાત્રા આદિ કરે, પર ઇસે જ્યાદા કોઈ વ્રતાદિ સંયમ ભી ધારણ કરે, કુછ ભી કરે, ધર્મ કે ક્ષેત્ર કી ઇનકી સભી પ્રવૃત્તિ બિના આત્મા કિસ કામ કે. પ્રયોજની અલગ હો ગયા, લક્ષ્ય અલગ હો ગયા, જો દૂસરા લક્ષ્ય હૈ આત્મહિત કા લક્ષ્ય નહીં તો અન્યથા લક્ષ્ય હૈ, તો લક્ષ્ય કે સબ કાર્ય તો લક્ષ્ય કો અનુસરણ કરેગા. સબ કાર્ય કા મૂલ્યાંકન ઇધર નહીં હૈ, કોણ ક્યા કરતા હૈ, કિતના કરતા હૈ, ઇસકા કોઈ મૂલ્ય નહીં હૈ, કિસ લક્ષ્ય સે કરતા હૈ ઇસ પર ઇસકા મૂલ્ય હૈ, ક્યા કયા લક્ષ્ય પ્રવૃત્તિ થાય છે એના ઉપર પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે. પ્રવૃત્તિ કેવી થાય છે એના ઉપર કોઈ મૂલ્યાંકન નથી. દ્રવલિંગીને શું પ્રવૃત્તિમાં બાકી છે બતાવો, બાહ્ય પ્રવૃત્તિમાં એને શું તકલીફ છે, શું ખોટાપણું છે, એનું શાસ્ત્ર જ્ઞાન ખોટું છે, એની ક્રિયા ખોટી છે, તો દ્રવલિંગી પણ નથી, તો લિંગાભાસી થઈ જાય, લિંગનો પણ આભાસ છે. આ તો દ્રવલિંગી એટલે જેવું ભાવલિંગી ને હોય એવું બહારમાં હોય એને દ્રવલિંગી કહીએ. બાહ્ય જ્ઞાન અને બાહ્ય ક્રિયા એનું નામ દ્રવલિંગી. પણ એનું લક્ષ્ય ફેર છે અને એની પ્રવૃત્તિ બરાબર દેખાતી હોય, આગળ અનુકૂળ દેખાતી હોય તો પણ યથાર્થતા નથી. દુર્બળ અંગ ને માસ ઉપવાસી, દુર્બળ અંગ એક તો દુબળો હોય ને એમાં એક માસ નો ઉપવાસ કરે, દુર્બળ અંગ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જો ને શું તો પણ ગર્વ અનંતા લેશે, બોલે બીજું અંગ જોને. આવી પરિસ્થિતિ એટલે આત્માર્થિતા વગર, આત્મહિતના લક્ષ્ય વગર પ્રવૃત્તિમાં યથાર્થતા ઉત્પન્ન થતી નથી.
પ્રવૃત્તિ જોઈને અજય જવું, કોઈની પ્રવૃત્તિ જોઈને અંધ
એનું લક્ષ ક્યાં છે એ પહેલા તપાસ. પ્રવૃત્તિ તો બાહ્ય ચિહ્ન છે. તો ગુરુદેવ કહે છે કે બાલાનં પશ્યંતિ લિંગાઃ, જે બાહ્ય લિંગ જોવે છે બધા બાળ બુદ્ધિ જીવો છે. બાલાનં બાળ બુદ્ધિ જીવો એને કહ્યા છે. તત્વદ્રષ્ટિ જીવ તો એની દ્રષ્ટિ કે એનું લક્ષ ક્યાં પીડ્યું છે એ પહેલા તપાસ કરે છે, પછી એનું મૂલ્યાંકન કરે. નહીં તો મૂલ્યાંકન સાચું ના થાય, ખોટું થાય. એટલે ભેદ જ્ઞાન કોણ કરી શકે? 17-18 ગાથામાં પણ અમૃતચંદ્ર આચાર્ય એ વાત કરી કે જે મોક્ષાર્થી જીવ છે, જેને પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય છે, એવો જે મોક્ષાર્થી છે એ પોતાના પૂર્ણ આત્મહિતના લક્ષ્ય ભેદ જ્ઞાનમાં પ્રમાણતા પ્રાપ્ત કરે છે. બીજા જીવો ભેદ જ્ઞાન કરી શકતા જ નથી, કરવા ચાહે તો પણ કરી શકતા નથી. એમાં એ પ્રયોગ કરવાનો સામર્થ્ય ન હોય, ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાની શક્તિ યોગ્યતા એનામાં ન આવે.
જ્યાં સુધી આ ઉદ્દીપકમાં ના આવે ત્યાં સુધી અરુચિત છે.
હા, ત્યાં સુધી અરુચિ ગણો, પછી એને શું કોઈ કિંમત જ નથી ને, કોઈ પ્રવૃત્તિની કિંમત નથી. પછી શું લક્ષ ઉલટું છે, લક્ષ બરાબર
નથી. બોલી છે ભાષણમાં કે ગાયકના લક્ષ્ય સુને વાંચે વિચારે કેમ જુઓ એને સમય સમજતા થાય, અને ગાયકના લક્ષ્ય પણ મેળે પછી ઉલટું વારંવાર આત્મા બાજુ ખેંચાય તો ધ્યાન આત્મા બાજુ જાય.
એ ભાવ ભાષણ વાળાનું લીધું છે. ભાવ ભાષણ થી નિર્ણય થી જે લક્ષ થયું એ લક્ષ આજ્ઞાયક નું થયું. પણ ભાવ ભાષણ નથી થયું એને શું? પણ આત્મા જેનું લક્ષમાં જ આત્મા ન આવ્યો હોય પછી કેવી રીતે આત્મા બાજુ
જવાનું?
નિર્ણય ભાવ ભાષણ વગર નો નિર્ણય તો નિર્ણય જ નથી. ભાવ ભાષણ વગર નો કોઈ નિર્ણય તે નિર્ણય નથી. એને નિર્ણય માયનો હોય તો કલ્પના નિર્ણય માયનો છે. એટલે લક્ષ કાલે પ્રશ્ન રાત્રે સાહેબ કે બે પ્રકારનું લક્ષ એટલે શું અને એનું સંતુલન એટલે શું, કાલે ચાલ્યું તો ચર્ચામાં એવું છે કે જ્યાં સુધી આત્માનું ભાવ ભાષણ થઈને આત્મલક્ષ નાયક તત્વનું ન થયું હોય ત્યાં સુધી પ્રથમ લક્ષ એને પૂર્ણતાનું કરવું, જે ગુરુદેવે સૂત્ર આપ્યું. પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, એટલે મોક્ષાર્થી થવું. મોક્ષાર્થી થઈને ભેદ જ્ઞાન કરે તો એ ભેદ જ્ઞાનના પ્રયોગ દ્વારા એને ભાવ ભાષણ આવે. ભાવ ભાષણ તો પ્રયોગ વગેરે આવે જ નહીં. વાંચી વાંચીને સાંભળી સાંભળીને ગમે એટલો વિચાર કરે પણ કોઈ વિચારથી ભાવ ભાષણ ન આવે.
બે લક્ષ વચ્ચે ફરક શું?
કેમ બે લક્ષ વચ્ચે ઘણો ફરક છે. એક ધ્યેય રૂપ છે, સાધ્ય રૂપ છે, અને જ્ઞાયક તો આશ્રય તત્વ છે, આશ્રયનું સ્થાને છે. એક સાધ્યના સ્થાને છે, પહેલું લક્ષ છે એ સાધ્યના સ્થાને છે, બીજું લક્ષ છે આશ્રયના સ્થાને છે. બે જુદી જુદી વાત છે અને બેનો સ્ટેજ પણ જુદું છે. પેલું શરૂઆતનું સ્ટેજ છે, પૂર્ણતાનું લક્ષ છે એ ગુરુદેવે શરૂઆત કરી એને, અને એ લક્ષ્ય પ્રવૃત્તિ થાય એની તો એ પ્રયોગમાં આવી શકે. પ્રયોગમાં આવે તો ભાવ ભાષણમાં આવે. ભાવ ભાષણમાં લક્ષ્ય થાય પછી જે પ્રયોગ ચાલે એના ફળમાં અનુભવમાં આવે. એમ આખી લાઈનનું અનુસંધાન છે. એ ક્રમને ન અનુસરે
ભાવ ભાષણનું લક્ષણ.
ભાવ ભાષણનું લક્ષણ એ છે, સ્વરૂપના ભાવ ભાષણનું લક્ષણ એ છે કે જ્ઞાનના આધારે, જ્ઞાન વેદનના આધારે સિદ્ધ સમાન એવું પોતાનું પદ 14 ગુણ સ્થાનથી પાર પોતા રૂપે ભાસવા લાગે, પોતા રૂપે ભાસવા લાગે, અને એ અનંત સુખનો ભંડાર હોવાથી આખા જગત સંબંધેનો એનો સુખનો નિર્ણય ખલાસ થઈ જાય, બદલાઈ જાય, જગતમાં ક્યાંય મારું સુખ નથી. એ તો નિર્ભ્રાંત દર્શનમાં એના 9-10 લક્ષણ લીધા છે, ભાવ ભાષણના, યથાર્થ ભાવ ભાષણના 9-10 લક્ષણો લીધા છે કે એમાં શું શું આવે. એટલે એ આખું પ્રકરણ છે એ ભાવ ભાષણનું, યથાર્થ રીતે જો સમજવામાં આવે તો કંઈ કલ્પનામાં ન રહી જાય. નહીંતર કલ્પના કહો, યથાર્થતા કહો, અન્યથાપણું કહો, એ ક્યાંક ને ક્યાંક રહી જાય, અને એ રહી જાય એનું ફળ પરંપરાએ મોટી ગડબડ ઊભી કરે, માર્ગ જુદો થઈ જાય. જે લાઈન એક માર્ગ ચોક્કસ માર્ગ એ છે, પરમાર્થનો એક ચોક્કસ માર્ગ છે, એ માર્ગે ચાલે. વિકલ્પ છે પણ વિકલ્પના આધારે ભાવ ભાષણ નથી, જ્ઞાન લક્ષણના આધારે ભાવ ભાષણ છે. જ્ઞાન લક્ષણ આધાર છે અને જ્ઞાયક સ્વભાવ એનું આધેય છે. એ વખતે જો ભેદથી કહીએ તો શું એના આધારે થયેલો નિર્ણય છે. એટલે ગુરુદેવે એમ 144મું પ્રવચન કરતા એમ પણ કહ્યું કે રાગથી અંશે ખસીને, રાગનો અંશે અભાવ કરીને, એવા શબ્દો વાપર્યા છે, રાગનો અંશે અભાવ કરીને આ નિર્ણય થયો છે. શું વિચાર દશામાં છે તોય તે, વિકલ્પનું ચાલુ છે તોય તે, રાગનો અંશે અભાવ કરીને નિર્ણય થયો છે. અથવા કાલે આપણે બહુ શરૂઆતમાં વાત ચાલી હતી સ્વાધ્યાય શરૂ કર્યો ત્યારે, કે ભાવ ભાષણ છે તે અસ્તિત્વ ગ્રહણ છે. શું છે? ઉપાડુદેવે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, અને અસ્તિત્વ ગ્રહણ વિચારથી નથી થતું, કેમ કે અસ્તિત્વ રૂપી છે. કાલે ન્યાય લીધો કે અસ્તિત્વ છે, જીવનું અસ્તિત્વ અરૂપી હોવાથી છદ્મસ્ત જીવને જ્ઞાનમાં દેખાતું નથી. તો અસ્તિત્વ ગ્રહણ થાય ક્યાંથી? કે વેદન સિવાય અસ્તિત્વનું ગ્રહણ નથી. વેદન સિવાય અસ્તિત્વનું ગ્રહણ થાય, ખ્યાલમાં આવે કે હું છું, સમજમાં આવે ન્યાયથી, યુક્તિથી, આગમથી કે આત્મા છે, હું પણ છું, પણ એનું અસ્તિત્વ ગ્રહણ થવું એ વેદન સિવાય ન આવે. એટલે વિચારમાં ગમે તેટલો વિચાર આગમ અનુકૂળ, યુક્તિ અનુસાર, આગમ યુક્તિ અને ન્યાય અનુસાર, ન્યાય સંપન્ન હોય તો પણ બળ ન આવે. એ બાજુ ખેંચાવાનું, અંદર બાજુ આવવાનું બળ ન આવે પરિણામને. બળ ક્યારે આવે? કે વેદનથી ગ્રાહ્ય થાય તો. શું કહેવો? જે અસ્તિત્વ છે એ અવલંબનનો વિષય છે, વિચારથી અવલંબન ઉત્પન્ન થાય. તો એકાગ્રતા કરવા માંગે, અવલંબન લેવા માંગે, વિચાર કરી 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 કરીને તો વિકલ્પ વૃદ્ધિ થઈ જશે. શું થશે એમાંથી? વિકલ્પ વૃદ્ધિ થઈ જશે. એ કાર્ય પદ્ધતિ ખોટી છે, વિધિની ભૂલ છે એમાં. બીજું કે બધો વિષય વિચારથી, ન્યાય યુક્તિ આગમથી અનુમાનમાં લઈ શકાય છે, એક વિધિનો વિષયનું અનુમાન નથી થતું. વિધિનો વિષય વિધિમાં આવીને જ સમજાય છે, એ તો એ સૂક્ષ્મ છે, એ વિચારનો વિષય નથી થતો. પ્રેક્ટિકલ નોલેજ છે એટલે પ્રેક્ટિસથી જ મળે છે, આઉટલાઇન મળે કે અંતર્મુખ થવું જોઈએ એટલે આઉટલાઇન મળે, પણ કેમ થવું એ પ્રેક્ટિસનો વિષય છે, એ કોઈ વિચારનો વિષય નથી, એ કોઈ અનુમાનનો વિષય નથી. એટલે અનુમાનની મર્યાદા અહીંયા પૂરી થઈ જાય છે. વિધિના પ્રકરણમાં અનુમાનની મર્યાદા કામ નથી આવતી, એવી વાત છે.
જે અનુમાન કર્યું હોય એને પ્રગટ કરવાની જરૂર નથી.
ના ના એ તો પછી એને દ્રઢ કરવાનો પ્રશ્ન જ નથી. આ તો પ્રેક્ટિસ જ કરવી જોઈએ. તમે મીઠાઈના ગમે તેટલા વખાણ કરો તો પેટ ન ભરાય, અને મીઠાઈના ઢગલાને જોયા કરો તો પેટ ન ભરાય. તમે ખાવ તો જ પેટ ભરાય. એમ આ વિષય અનુભવ ગોચર છે, અનુભવ ગમ્ય છે, એ બીજી રીતે સાધ્ય નથી થતો. બીજી રીત કરે તો એ રીત ખોટી છે. બીજી રીત કરવા જાય તો ખોટી રીતે ચડે, ખોટે રસ્તે ચડે. આ એક સમજવા જેવો વિષય બચવા માટે છે. નહીતર શું થાય છે, લગભગ આપણે ત્યાં આ પદ્ધતિ થઈ છે કે જેમ જેમ શાસ્ત્ર માગતો જાય, વિચારતો જાય, શ્રવણ કરતો જાય, જે કાંઈ તત્વજ્ઞાનનો અભ્યાસ બધી રીતે થાય, એના પાંચ અંગ છે, માછના પૃચ્છના શ્રવણ વગેરે હો, તેમ તેમ નિર્ણય કરતો જાય છે. અને પછી ચારે બાજુથી ચારે પડખાને મેળવીને એમ સમજે છે મારો નિર્ણય પાકો ને યથાર્થ છે. નહીં, ત્યાં ત્યાં ખાલી ત્યાં એક અવકાશ રાખી લેવાનો છે કે આ મને આઉટલાઈન મળી છે, હવે મારે પ્રયોગથી ને પ્રેક્ટિસથી જે વાત મેં સમજી છે, જેને મેં સંમત કરી છે, જેનો મેં સ્વીકાર કર્યો છે, એ વાતને પ્રયોગમાં મૂકીને મારે સ્વીકાર કરવાનો બાકી છે. એટલી જગ્યા અહીંયા ખાલી રાખી દેવાની. જો એટલી જગ્યા ખાલી ન રાખે તો વિધિની ભૂલ ઉત્પન્ન થયા વગેરે એને એને દ્રઢ કરવા માંગે. જે એને સ્વીકાર્યું હોય, એ સમજ્યો હોય, એને ફરી ફરીને વાંચીને, ફરી ફરીને સાંભળીને, ફરી ફરીને ચર્ચા કરીને એની દ્રઢતા કરવા જાય, એમાં વિકલ્પ વૃદ્ધિ સિવાય કાંઈ ન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે આ એક ધ્યાન રાખવા જેવો વિષય છે. અને એટલા માટે પ્રારંભમાં જ એમણે ભેદજ્ઞાનની વાત કરી, કેમ કે ભેદજ્ઞાન એક પ્રયોગ છે, એ વિચાર નથી, વિકલ્પ નથી, એક પ્રયોગ જ છે.
વિચાર છે એટલે મનનો વ્યાપાર, મન સ્વરૂપ, મનનો સામત થવું. વિચાર એટલે મન મન પડી ગયો અથવા અભાવ થઈ ગયો.
મનની પ્રવૃત્તિ છે, મનની માનસિક પ્રવૃત્તિ છે. વિચાર છે ને એક માનસિક પ્રવૃત્તિ છે, રાગ જ્ઞાનનું મિશ્રણ છે, અને અનાદિથી એમાં રાગ તે હું એવી રાગની પ્રધાનતા છે. ત્યારે અહીંયા તો એ રાગ તે હું એ જ તોડવું છે. વેદ જ્ઞાનના પ્રયોગમાં શું કરવાનું છે કે જ્ઞાન તે હું એમ લેવાનું છે, અને વિચારથી નહીં, વેદનથી તો પ્રયોગ થાય. અને વિચારથી કરે તો વિચારમાં તો અનાદિમાં રાગ તે હું એની પ્રધાનતા ચાલે છે. વિચાર તો જ્ઞાન અને રાગની મિશ્ર પર્યાય છે. અનુભવમાં આવતા જે મિશ્ર ભાવો 17-18માં લીધું, એમાં આ અનુભૂતિ છે તે હું છું એવા આત્મજ્ઞાન પૂર્વક એમ લીધું. અનુભૂતિ એટલે વેદન. ચાલતી જે જ્ઞાનની વેદનરૂપ ક્રિયા છે તે હું છું એમ લઈ જાય તો એ પ્રયોગથી જુદો પડ્યો. નહીતર જ્ઞાનતે હું, જ્ઞાનતે હું, રાગતે હું નહીં, જ્ઞાનતે હું, રાગતે હું નહીં, એવો વિચાર વિકલ્પ ચાલ્યા કરે. નગ્ન એક જ્ઞાનનું જ્ઞાનમાં વેદન છે, એ અનુભૂતિ તે હું છું એમ લેવું. અચ્છા, બીજું કે દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં બે ચાર વાતો બહુ સુંદર આવી છે આ વિષયમાં. શું કે વિચાર કર કરકે તું ક્યાં કરેગા, થક જાયગા. કોઈ સ્વાભાવિક પ્રક્રિયા નહીં હૈ વિચાર હૈ, વો કોઈ સ્વાભાવિક પ્રક્રિયા નહીં હૈ. વિચાર કર કરકે તું થક જાયગા. જો વસ્તુ પ્રત્યક્ષ મોજૂદ ખડી હૈ તો ફિર ઇસકા તો વિચાર ક્યો કરતા હૈ, ઉસકી કલ્પના ક્યો કરતા હૈ. જૈસી હૈ ઉસે દેખ, જૈસે પ્રત્યક્ષ હૈ ઉસે ઉસકો દેખ લે, ઇસકી કલ્પના ક્યો કરતે હો. પરોક્ષતા કે પરદે મેં ખડા રહે કરતે ઉસકી કલ્પના ક્યો કરતે હો. તો યે દો ચાર બાતેં ઇસમે બહોત સુંદર કિયા હૈ. યે પ્રત્યક્ષતા કે છ બોલ આયે હૈ. પ્રત્યક્ષતા કે द्रव्यदृश्य प्रकाश के तीसरे भाग में छह वचनामृत हैं सुगानी जी के। अब नोट कर लो फिर।
आपने कही जो बात चार से कम चार से दो करना थी, विचार से वस्तु दूर रह जाती है, परोक्ष रह जाती है, सीधा ग्रहण करने का प्रयास करना चाहिए।
चार सौ चौपन में 180 में 232 में है, 454 में है। अब तुम नोट करना तो कर लो। एक ही बात पर अलग अलग पहलू से ये प्रत्यक्षता के विषय को अधिक स्पष्टीकरण दिया है उन्होंने। 180, 232, 254, 454 नहीं, 254, हाँ 263, 454 और 506, ये छह वचनामृत में उन्होंने प्रत्यक्षता के विषय पर बहुत अच्छा प्रकाश डाला है। क्योंकि विचार ज्ञान में मोक्ष सूची परोक्षता में रह करके अनुभव करने का प्रयास करता है और सफल नहीं होता है, तो उन्होंने अच्छा प्रकाश डाला है इस विषय पर।
हम 484 का इसमें लिखा है कि ऊपर से नीचे पढ़ के ऐसे में विकल्प से छूट गया एकदम अंदर में उतर गया। ऊपर से नीचे पढ़ के क्या ऊपर से नीचे
मैंने भीतर में चला गया मैं, ऐसा विकल्प से छुटकर मैंने विकल्प के साथ जो एकत्व होता रहता था उसमें बहिर्मुखता थी, और मेरा स्वरूप के साथ मैंने एकत्व कर लिया तो मैं भीतर में चला गया। क्योंकि वो बात करके वो बात हमारे साथ हुई है, ये जो चर्चा हुई है तो हमारे साथ ही हुई है। तो उन्होंने एक चेष्टा बहुत सुंदर की थी उसमें, इसमें जोर से क्या जोर से मैं जैसे किसको पटके वैसे मैं जोर से भीतर में चला गया, तो ऐसा बल आए बिना अस्तित्व ग्रहण से अवलंबन लेने का एक बल उत्पन्न होता है। त्रिकाली का अस्तित्व जब ग्रहण होता है वेदन से तब इस अवलंबन करने का एक बल की उत्पत्ति होती है जो विचार ज्ञान में संभवित ही नहीं है। विचार ज्ञान में ऐसा कोई सामर्थ्य नहीं कि इस प्रकार का बल को उत्पन्न करके वो अनुभव कर सके।
विचार ज्ञान की दिशा ही बाहर है,
उनके दिशा ही बाहर है, तो ये बार ही बार डेवलप हो जाएगा। जितना विचार को डेवलप करेगा उतना वो बार ही डेवलप हो जाएगा, विकल्प वृद्धि हो जाएगा। तो वहां से तो समेटना है अपने आप को, दिशा बदलना चाहिए। और भाव भाषण के बिना दिशा कभी बदलती नहीं, दिशा बदले तो दशा बदले, दिशा नहीं बदले तो दशा भी नहीं बदले। पहला 180 छे ना, पहला वस्तु वर्तमान में प्रत्यक्ष पड़ी है, वर्तमान में ही मौजूद है, अस्तित्व मौजूदगी में मौजूदगी मैंने याद है। एक समय की पर्याय के पीछे आखी की आखी वस्तु पड़ी है, लक्ष्य करे उसी क्षण देखने में आती है। क्योंकि वस्तु तो मौजूद पड़ी है, अपना लक्ष्य नहीं है, उधर लक्ष्य है तो वस्तु देखने में नहीं आती, लक्ष्य फिर जाता है तो वस्तु तो मौजूद है, प्रत्यक्ष है।
मुझे लक्ष्य बदलता है वेदन से, लक्ष्य जो बदलता है वेदन से बदलता है।
उसमें क्या है, अभी जो लेना है तो उस बात पर लेना है, कि यहाँ लक्ष्मण उपयोग ले जाता है, तो उपयोग ले जाता है। लक्ष्य तीन अर्थ में लक्ष्य का प्रयोग होता है। एक तो दो बात तो चल गई अपने को, तो एक साध्य स्थान को लक्ष्य कहते हैं जो पूर्णता के लक्ष्य से शुरुआत है, एक आश्रय स्थान को लक्ष्य कहते हैं जो त्रिकालीय आश्रय भूत है, और तीजा उपयोग बदलना उसको भी लक्ष्य बदलना ऐसा कहने में आता है। तुम इधर लक्ष्य नहीं रखो, इधर लक्ष्य रखो, उपयोग वहां नहीं रखो, उपयोग इधर रखो। सावधानी पूर्वक उपयोग का जाना उसको लक्ष्य कहते हैं। लक्ष्य कहने में सावधानी का भाव साथ साथ है। उतना लक्ष्य तीन भाव में लक्ष्य शब्द का प्रयोग किया जाता है। एक तो गुरुदेव ने जो सूत्र दिया उसमें पूर्ण साध्य मोक्ष अवस्था, वो बात कहनी है उनको, तो पूर्णता के लक्ष्य से शुरुआत होती है। कोई वास्तविक शुरुआत है इसके सिवा कोई वास्तविक शुरुआत नहीं है, काल्पनिक शुरुआत है मतलब। दूसरा के भाव भाषण में आत्मा का लक्ष्य हो जाता है, भाव भाषण होते ही आत्मा का लक्ष्य हो जाता है। तो ये मेरा आश्रय स्थान है, ये मेरा आश्रयभूत तत्व है, भूतार्थ तत्व है, ऐसा एक लक्ष्य बनता है, नायक तत्व का बनता है। वो तो पर्याय नहीं है, पहली वाली पर्याय है, पूर्ण पर्याय पुत्र काली
कारण रूप समझे।
वेदना वेदना એટલે એને કેન્સરની વેદના હતી, ગલોટિયા ખાય રહી ન શકે ને, ગલોટિયા ખાવા અને ગૂંચળ ઓળી જાય, કોકડું થઈ જાય, વેદનામાં વેદના બીડી ન તો થઈ શકે, એટલી વેદના
મોંમાં ઘેર બી કહેવાય, મોંનો ઘેર બી ચડે છો, ઘેરમાં શું કહેવાય
જો આપણે આગળ લઈએ કે ક્લેશ દુઃખ, ક્લેશ છે દુઃખ છે, છૂટવાથી સુખ છે, છૂટવાથી તેનાથી છૂટવાથી સુખ છે, પણ તલપ લાગતા તે લે ને લે જ, એને તલપ લાગે ત્યારે લીધા સમય રહી શકે કેવી રીતે? આ જીવ પરમોથી બંધાઈ રહ્યો છે, છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી, અનાદિના સંયોગથી છૂટા સુખ થાય છે છતાં જૂઠું જ દુઃખ માને છે, જે અનુકૂળતારૂપ સંયોગ છે એને, એ ખરેખર તો એ અનુકૂળતારૂપ જે સંયોગ છે એ એનું દુઃખદાયક છે, જેટલી એની અનુકૂળતા ઉપર વૃત્તિ જાય છે બહારમાં એટલી આકુલતા થાય છે, પણ એને કલ્પના એમાં સુખની કરી છે, થાય છે એ જ વખતે એને આકુલતા ને દુઃખ, એટલે એને એમ થાય જેમ જો આ સંયોગ છૂટી જશે તો હું વધારે દુઃખી થઈશ, સંયોગ છૂટતા ખરેખર તો સુખ છે, કેમ કે સંયોગ ઉપર પછી વૃત્તિ જવાનો પ્રશ્ન નથી, તો સંયોગ છૂટતા છૂટતા સુખ છે, પણ એને માને છે કે દુઃખ થશે મને, તેને મટાડવાને માટે, હવે આ પરિસ્થિતિ મટાડવાને માટે, એવું બહુ સરસ વાત કરે છે આ જગ્યાએ, કે તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે, જ્યાં એકત્વ સંધાન થઈ રહ્યું છે ત્યાં પ્રજ્ઞા રૂપી છીણીને નાખે, ક્યાં એકત્વ સંધાન થઈ રહ્યું છે ત્યાં પ્રજ્ઞા નાખે, એકત્વ છૂટી જાય, આમ તો શું પરિસ્થિતિ થઈ છે કે જીવને એકત્વ સંધાન પકડાતું નથી, પછી છીણી નાખે ક્યાં? ત્યાં એકત્વ સંધાન જ ન પકડાય, ત્યાં છીણી નાખે ક્યાં? એ પ્રજ્ઞા છીણી નાખવી ક્યાં કે સાંજ હોય ત્યાં? મોક્ષ અધિકારમાં એ વાત લીધી કે જ્યાં રાગ અને જ્ઞાનની સંધિ થઈ રહી છે ત્યાં તું પ્રજ્ઞા છીણીને પટક. પણ રાગ અને જ્ઞાનની સંધિ થઈ જઈ સાંધ જ દેખાતી ન હોય તો પ્રજ્ઞા છીણી ક્યાં પટકે? એટલે એટલું જ્યાં જ્ઞાન સ્થૂળ છે એ સ્થૂળ જ્ઞાન પ્રજ્ઞા છીણીની વાત સમજે તો ભલે સમજે, પણ એનું કઈ કામ ચાલે નહીં. એટલે ઉપયોગને સૂક્ષ્મ કરવો જોઈએ, કેમ કે એકત્વ સંધાન છે એ બહુ સૂક્ષ્મ ગુણ છે, સૂક્ષ્મ ગુણ છે. સમય સાધના પ્રવચનો કરતા ગુરુદેવ ત્યાં સુધી કહેતા, 143 44 ગાથાના પ્રવચનો ચાલતા, ત્યારે અમે ખાસ ભાવનગરથી સાંભળવા આવીએ. પ્રવચનો સારી ગાથા હોય ને પ્રવચનો સાંભળવા આવી, ચાલુ દિવસ હોય તો, નહીં તો રવિવારે આવતા, સારું ગાથ સારી ગાથા હોય તો ચાલુ દિવસમાં આવીએ. એ પ્રવચન કરતા ગુરુદેવ એમ કહેતા કે જે જીવને ભાવભાષણ થયું છે, સ્વરૂપનો નિશ્ચય થયો છે, સ્વરૂપનું લક્ષ્ય થયું છે, એવા જીવને સ્વરૂપ સન્મુખતામાં નિશ્ચયનો વિષયભૂત જે પોતાનો શુદ્ધ આત્મા મૂળ સ્વરૂપ છે એનો પક્ષ થાય છે, એને ત્યાં આચાર્ય મહારાજે નિશ્ચયનો પક્ષ કહ્યો છે. અને જ્યાં સુધી એ નિશ્ચયના પક્ષમાં છે ત્યાં સુધી અનુભવ નહીં થાય, એ ત્યાં વિષય ચાલ્યો છે શાસ્ત્રમાં. સમય સારું એ નિશ્ચયનો પક્ષ સમજાવતા ગુરુદેવ. ગુરુદેવ તો શું છે કે વિષયને ખૂબ સ્પષ્ટ કરવાની પદ્ધતિ હતી ફેરવી ફેરવીને, તો કે એ જીવને ત્યાં જ્ઞાનમાં તો શુદ્ધાત્મા છે, જ્ઞાનમાં શુદ્ધાત્મા છે, અને સ્વવિકલ્પ દશા ચાલે છે ત્યારે એને એ શુદ્ધાત્મા સંબંધીનો એક વિકલ્પ થાય છે. એ વિકલ્પમાં જ્ઞાન અને રાગનું એકત્વ અનુસંધાન થાય છે. શું વિકલ્પ શેનો છે? શુદ્ધાત્માનો. હું શુદ્ધ છું, હું જોઉં છું, હું જ્ઞાયક છું, એવો વિકલ્પ છે. પણ એ વિકલ્પમાં જે રાગની ઉત્પત્તિ છે, એ રાગ અને એ વખતે જે જ્ઞાન છે એ બે એકત્વ અનુસંધાનમાં છે. પણ ભેદ જ્ઞાન માં પર્યાપ્ત ભેદ જ્ઞાન નથી થતું. જ્ઞાન અને રાગ નું જે ભેદ જ્ઞાન થવું જોઈએ એ પર્યાપ્ત માત્રામાં નથી થતું, સર્વથા નથી થતું એમ નથી ત્યાં, કેમ કે આ તો સમ્યક સન્મુખ જીવ છે અને અનુભવ કરવાનો છે, પક્ષાંતિ ક્રાંત થવાનો છે, એ જીવની વાત છે. ત્યાં એ જીવની વાત ચાલે છે, બીજાની વાત નથી ચાલી. અહીં તો મતલબ શું મુદ્દો ધ્યાન ખેંચવાનો છે કે આત્મા સંબંધીનો વિકલ્પ એમ એનું પણ જ્યાં સુધી ભિન્નપણું નથી એ વિકલ્પનો ત્યાં સુધી એને એકત્વ બુદ્ધિનો જે રાગ અને જ્ઞાન એને નય પક્ષમાં નાખે છે. પક્ષનો અર્થ શું? ત્યાં એકત્વ પૂર્વકનો પરિણામ એને અહીંયા પક્ષ કહ્યો છે. જ્ઞાનીના એ જ પ્રકારના પરિણામને નય પક્ષ ન કહેવાય, એને નય કહેવાય. નય અને નય પક્ષ જુદી જુદી વાત છે, હજી ગોટાળો ચાલે છે આપણે ત્યાં. નય પક્ષને નયમાં ખતવે ને નય નય પક્ષમાં ખતવે ને પછી મારા ચર્ચાને વાદ વિવાદની ખેંચા ખેંચી થાય છે. નય પક્ષ છે તે સમ્યક દર્શન પહેલા અને સમ્યકની સમીપ આવેલા જીવના પરિણામની વાત ચાલી છે. એક એની નીચે વાળાની નહીં અને એની ઉપર વાળાની નહીં, પર્ટિક્યુલર પોઝિશનની વાત છે, અને નય છે એ તો અનુભવ થયા પછી. જે જ્ઞાનની પરિણતિ જુદી પડી ગઈ, હિન્દ પડી ગઈ, જ્ઞાન ધારા કે જુદી ચાલે, બિલકુલ અંતર્મુખ પણે એને એના એના જ્ઞાનને નય જ્ઞાન કહેવાય છે, એના જ્ઞાનના પર્યાયને નય જ્ઞાન કહેવાય છે. બાકીનાને નય જ્ઞાન લાગુ નથી પડતું,
પ્રમાણમાં જ લાગે.
એ તો પ્રમાણ સહિત જ નય પરિણામે છે. નય પ્રમાણ અવિના ભાવી છે. નય હોય ને પ્રમાણ ન હોય એ નય પ્રમાણને સમજ્યો નથી. નય હોય ત્યાં પ્રમાણ હોય હોય ને હોય, કારણ કે પ્રમાણ પૂર્વક જ નય ચાલે. પ્રમાણ વિના કોઈ દિવસ નય હોય તો એને નયા ભાસ કહે છે. એને નય કહેવામાં આવતો નથી, પણ એને નયા ભાસ કહેવામાં આવે છે. શું કહે છે કે તેને મટાડવાને માટે પ્રજ્ઞા શ્રેણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે, એટલે આત્મા અને આત્મા સિવાય દ્રવ કે ભાવ જે અન્ય છે અને એકત્વ થઈ રહ્યું છે ત્યાં જ્ઞાનને માળે, એ ત્યાં સુધી જ્ઞાનને લઈ જાય. એટલે એટલી સૂક્ષ્મ જ્ઞાનની સ્થિતિ થાય અને અંદરમાં જાય. માત્ર જ્ઞાન ને પકડે ત્યારે જુદો પડે, ત્યાં સુધી જયારે ભેદ જ્ઞાન થાય ત્યારે એ પ્રજ્ઞાશીની ને અંતર્મુખી જ્ઞાનની પર્યાય કહે છે, અથવા અંતર્મુખી જ્ઞાનની પર્યાયનું બીજું નામ પ્રજ્ઞાશીની છે. હવે એમાં શું થાય છે કે ચેતના અંશ અંશને પોતાનો જાણે, કે જેમાં જળનો પ્રવેશ નથી. જુઓ પ્રવેશ ભાવ લીધો, કેમ કે વેદન થી પ્રવેશ ભાવ આવે છે, પર પ્રવેશ ભાવ આવે છે. એટલે એ પ્રવેશ થતો નથી એમ જાણે, એટલે વ્યાપકતા થી પકડે. વેદ જ્ઞાનમાં પરનું પરપણે જાણવું એ સ્વપ્ર પ્રકાશકપણાને લીધે, પછી વ્યાપે વ્યાપકતાને પોતાની વ્યાપ્તિથી ગ્રહણ કરે, અને વેદન થી વેદ્ય વેદકતાને ગ્રહણ કરે પોતાના વેદન. એમાં શું છે કે ચેતનાના કોઈ અંશમાં જડ નથી, જડના રાગના કોઈ અંશમાં ચેતના નથી. વેદ જ્ઞાનમાં પ્રયોગ થાય ત્યારે વ્યાપ્તિ નો તબક્કો આવવો જોઈએ. માત્ર જો જાણવાની વાત હોય કે દેહ ને આત્મા જુદા છે, રાગ ને જ્ઞાન જુદું છે, તો તે વિચાર છે, પ્રયોગ નથી. પ્રયોગમાં વ્યાપ્તિ શરૂ થઈ જાય છે. જ્ઞાનની વ્યાપકતા જુદી છે, રાગ અને શરીરની વ્યાપકતા જુદી છે. જ્યાં સુધી વ્યાપે વ્યાપક ભાવે જ્ઞાન ન કરાય ત્યાં સુધી પ્રયોગની પરિસ્થિતિ નથી, વિચારની પરિસ્થિતિ છે. આમ લેવું, અહીંથી પ્રયોગ ભેદ જ્ઞાનનો શરૂ થાય છે. ભેદ જ્ઞાન કહેતા એ પ્રયોગનો વિષય છે, વિચારનો વિષય નથી. એટલું તો સ્પષ્ટ હોવું જોઈએ સમજણમાં પણ, કે ભેદ જ્ઞાન એ કોઈ વિચારનો વિષય નથી, ભેદ જ્ઞાન એ પ્રયોગનો વિષય છે. મોક્ષોને માટે પ્રયોગ કર્યા વિના ભેદ જ્ઞાનની કોઈ ચર્ચા કરવાનો જ પ્રશ્ન નથી. કેમ કે પ્રયોગમાં આવ્યા વગર પ્રયોગની વાત સમજાતી નથી, પછી એની ચર્ચા કેવી રીતે કરે? અને એટલા માટે આપણે ત્યાં ભેદ જ્ઞાન ઉપર અક્ષમિસાર લખાયેલું છે. સમયસારના અધિકારના નામ જુદા જુદા છે. સળંગ વિષય હોય તો ભેદ જ્ઞાનનો છે. એક પણ અધિકાર એવો નથી કે જેમાં ભેદ જ્ઞાનનો વિષય ન ચાલ્યો હોય, આચાર્ય મહારાજે ન ચલાવ્યો હોય, એવો એક અધિકાર નથી. આ સમયસાર ગુરુદેવે સતત વાંચ્યું, છતાં મુમુક્ષુમાં ભેદ જ્ઞાનની ચર્ચા નથી ચાલતી. બીજી બધી ચાલે છે, બીજી બધી માથાકૂટ ચર્ચા નથી, માથાકૂટ છે બીજી બધી માથાકૂટ ચાલે છે, ભેદ જ્ઞાનની ચર્ચા નથી ચાલતી. કેમ કે એ વિષય પ્રયોગ નો છે, એની ચર્ચા ચાલે ક્યાંથી? એ ચર્ચા બંધ થઈ ગઈ છે. આખું સમયસારો ગુરુદેવ વાંચ્યું, વાંચ્યું એમ નહી, સંભળાયું ત્યારે પોતે પરિણમીને કહ્યું છે, વેદ જ્ઞાન માં પરિણમીને કહ્યું છે. એટલા માટે સોગાનીજી એમને પરિણમતા જોયા હતા, ઓળખાણ થઈ ગઈ એમને. અને છતાં આપણે ત્યાં કેમ એની ચર્ચા નથી? કેમ કે પ્રયોગ નો વિષય છે ને, એ બાજુ પ્રયોગ બાજુ ધ્યાન નથી. વ્યાખ્યા અને થિયરીમાં તો કઈ વાત પૂરી આવતી નથી, પૂરી વાત ના આવે ને અધૂરી આવે. એટલે કોઈ કઈ કલ્પના કરે, એક આમ કલ્પના કરે ને બીજો આમ કલ્પના કરે ને પછી બે ની કલ્પના ને મેળ ન ખાય, એટલે પછી આમ ઓલો કે મારું સાચું, ઓલો કે મારું સાચું, તમારું ખોટું, મારું સાચું, મારું સાચું, તમારું ખોટું, આ વિવાદ સિવાય બીજું કઈ થાય નહીં. એ દશા થઈ નીકળી રહી છે. વેદ જ્ઞાન નો વિષય છે, પ્રયોગ નો વિષય છે. અને પ્રયોગમાં વ્યાપ્તિથી શરૂઆત થાય છે, વ્યાપ્તિથી વિશેષ પ્રકારે પ્રેક્ટિસ થાય, પ્રયોગ થાય તો વેદન સુધી પહોંચાય. વેદ્ય વેદકતા જો આવે તો એની પ્રત્યક્ષતા નજર આવે, પ્રત્યક્ષતા નજર આવે તો ત્રિકાળ પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ છે પ્રતિભાસ આવ્યા વિના. આમ વેદનથી ગ્રહણ થાય છે, વેદન વિના ગ્રહણ થાય. ચર્ચા કરતા હશે ત્યાં વેદ જ્ઞાન ના પ્રયોગ ને છોડીને બધી ફીફા ખાંડવાની વાત છે, કોતરા ખાંડવાની વાત છે. બીજે તો છે જ નહીં, બીજે તો બધું અંધારું, હા અંધારું છે. પણ આ તો ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા છે, શંકર પુરુષ મળ્યા, અને સમયસર જેવો વેદ જ્ઞાન નો ગ્રંથ વાંચ્યો, છતાં આટલું અંધારું છે તો બીજાને તો બિચારાને આપણે વાત જ શું કરીએ? બીજો તો કઈ ચીજ જ નથી, વાતમાં નથી. ત્યાં
પ્રયોગમાં મહેનત શેની પડે છે? પ્રયોગમાં મહેનત શેની પડે છે? પ્રયોગ કરવામાં મહેનત શેની પડે
છે? મહેનત તો કઈ નથી પડતી, એવી કોઈ મહેનત પડતી નથી. પણ આ જીવને જે ખામી છે નથી થતો, એનું કારણ પોતાની ભાવનાની ખામી છે અને પોતાની રુચિની ખામી છે. ભાવના અને રુચિની ખામી છે. એક ક્ષતિ છે ત્યાં સુધી પ્રયોગે ચડવું હોય તો પણ ચડી ન શકાય. એ તો આવશે, એ તો વિષય લેશે પોતે, આ થાય પછી એ વિષય ઉખેડશે. એટલા માટે તો અનુભવ પ્રકાશ લીધું છે સ્વાધ્યાયમાં, તો એ મુદ્દો ચર્ચવા માટે જ લીધું છે. વિજ્ઞાન વિજ્ઞાન કરે છે પણ થતું કેમ નથી? એમાં કઈ વધારે મહેનત પડે છે એટલે નથી થતું, એવું કઈ નથી. તો કારણ બીજું છે, કારણ પોતાની ભાવના નથી, પોતાની રુચિ. રોજના સ્વાધ્યાયમાં એ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ ત્યારે એ વાત એવી રીતે લઈએ છીએ કે 12 અંગમાં કોઈ સૂક્ષ્મ થી સૂક્ષ્મ વિષય હોય તો વિધિ નો છે. આત્મા તો ધ્રુવ છે, પરિણામી છે, બધા ઠોકો ઠોક રાખે છે ઘણા, પણ વિધિ નો વિષય નથી પકડી શકતા. જે ગડબડ છે એ અહીંયા છે. કેમ કે એ વિષય સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, 12 અંગમાં સૂક્ષ્મ વિષય છે. અને એ ક્યાંથી કાઢ્યું છે કે અમૃતચંદ્રાચાર્ય ના 239 માં કળશમાં એ વાત છે અને 246 માં એને આત્મના તત્વ કહ્યું છે. આત્મનઃ તત્વમ એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ એમ થાય છે કે આત્માનું તત્વ. ત્યારે એ વિચાર આવ્યો માતી વખતે કે પ્રભુ આ આત્માનું તત્વ એમ કહે છે, પણ આત્મા તો પોતે તત્વ છે, વળી એનું શું બીજું તત્વ કે આ તત્વનું તત્વ આ છે? વિધિ છે એ તત્વનું તત્વ છે, એટલું સૂક્ષ્મ છે. 12 અંગમાં એ એક જ વિષય એટલો સૂક્ષ્મ છે. જો એ વિષય હાથમાં આવે તો 12 અંગનો સાર હાથમાં આવ્યો. એ જ વિષય હસ્તગત થયો એટલે 12 અંગનો સાર એને પકડ્યો. પછી એને બીજા શાસ્ત્ર વાંચવાની અટક નથી. ચાલવી મુશ્કેલ છે, પણ ગુરુદેવે બધું કહ્યું છે. આપણે જે ગુરુના અન્યાય છીએ ત્યારે જે ગુરુદેવે કહ્યું હોય એ તો ઝીલવું તો જોઈએ. વાંચીને કઈ કરી શકે એની ચર્ચા થઈ શકે એવું નથી, સાંભળીને ચર્ચા થઈ શકે એવું. સાંભળ્યું છે ગુરુદેવ પાસેથી, થોડું સાંભળ્યું છે, વર્ષો સુધી સામે બેસીને
સાંભળ્યું,
અંતર્મુખ થઈને કરે પાછા. એટલે આ પ્રવેશ શબ્દ છે ત્યાંથી વ્યાપે વ્યાપકતા નો વિષય નીકળે છે. તપાસ જો વ્યાપકતા પકડવી હોય અને ન પકડાતી હોય તો શું કરવું? હવે પ્રયોગનો ચર્ચા થોડી કરીએ કે વ્યાપે વ્યાપકતા પકડાતી નથી પ્રયોગમાં તો શું કરવું, એની પહેલા શું કરવું, પકડવા માટે શું કરવું? કે પોતાને તપાસવું, જ્ઞાનને તપાસવું કે આમાં શું આવ્યું. પ્રવેશ થાય ત્યારે આવે ને, જેમ કે ઠંડી લાગે, આમરસ જીભ પર ઉતર્યો ત્યારે એમ લાગ્યું કે જાણે પ્રવેશ થયો, જીભ માંથી અંદર ઉતર્યો, જાણે રસ ઉતર્યો. તો એ રસ ગ્રંથિ માંથી લાળ છૂટે ને, એને એમ લાગે કે અંદર ઉતર્યો રસ. પણ જ્ઞાન ને તપાસવું કે જ્ઞાનમાં શું આવ્યું. જ્ઞાન કોરું ધાકોડ છે, જોકે જીભે કોરી છે, એ પણ 30-40 સેકન્ડ ન થાય ને ત્યાંથી ઉભરનો હોય. થોડીક સેકન્ડોમાં જે સ્વાદ જીભથી લીધો છે એ સ્વાદ ચોરી રહી, બિલકુલ ત્યાં સ્વાદ નહીં હોય દુર્પણનો. એવી રીતે જ્ઞાન છે એ કોરું રહીએ છે, એનો સ્વભાવ નિર્લેપતા, એનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ નિર્લેપપણે રહેવું, એ જ્ઞાનનું લેપાતું જ નથી ને. ગમે તેટલા સ્વાદ લ્યો, ગમે તેટલા અનુભવ પર પદાર્થ ગણવામાં આવે, જ્ઞાન નિર્લેપ રહે છે. એટલે જ્ઞાનને તપાસવું, શું આવ્યું જ્ઞાનમાં, સારું લાગ્યું તો શું આવ્યું જ્ઞાનમાં, પોતાના અનુભવને તપાસવું. અને ક્યાંક દુઃખ થાય તો શું ગયું જ્ઞાનમાંથી, શું ચાલ્યું ગયું, અજ્ઞાનને તપાસ. વ્યાપકતા ન પકડાતી હોય તો તપાસણી શરૂ કરવી. સુવિધિના પ્રકરણમાં આ વિશે લીધો છે. તપાસણી શરૂ કરવી, એ તપાસનું એ અંતર અવલોકનની શરૂઆત છે. અવલોકનની શરૂઆત, અવલોકનમાં સફળતા ન મળતી હોય તો તપાસણીથી કરવી જોઈએ. અને એ તપાસવા માટે ઘણી કાળજી હોવી જોઈએ, કાળજી નામ સાવધાની અને જાગૃતિ હોવી જોઈએ. અને એ ત્યારે જ આવે કે પોતાની ભાવનાને રુચિ હોય તો આવે, નહીં તો ના આવે. એમ મેં બધું ચાલી જાય. એ તપાસ નહીં કરવી, પછી જે વિચાર છે એના ઉપર ધ્યાન નહીં જાય. નિર્વિકલ્પ દશા તો થઈ નથી, વિકલ્પ તો ચાલતા રહેવાના, પણ એના ઉપર કયા વિકલ્પ ચાલે છે એ કઈ તમારે લક્ષ્ય નહીં રહે.